તારીખ 11-10-1991 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 114 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 66
દૃષ્ટાંત આપ્યું છે સ્વપ્ન કરોડ વર્ષનું સ્વપ્ન ટાળી જાગૃત થવા માટે વધારે વખત દ્રષ્ટાંત એક દેશે હોય છે, એક દેશે એટલે અમુક ભાગનો એમાં મેળ હોય છે, આખો આખો મેળ નથી હોતો. સપનામાં 1 કરોડ વર્ષ સુધી દુઃખ ભોજવા કે સુખ ભોજવા હોય એવું સપનું આવે તો કરોડો વર્ષ સુધી મેં દુઃખ ભોજવા અથવા સુખ ભોજવા, તો જયારે જાગૃત થાય ત્યારે કરોડ વર્ષનું સ્વપ્ન પણ જાણે ક્ષણ માત્ર ની અંદર કાંઈ જ નહોતું, એવું કાંઈ જ હતું જ નહીં એવી રીતે નાશ પામે છે. પછી દુઃખ હોય તો દુઃખ નાશ પામે છે, સુખ હોય તો સુખ નાશ પામે છે. તેમ વિભાવ અનાદિનો વિભાવ દશા પણ સ્વપ્નરૂપ યોગ દશા છે. જીવને જેમ સ્વપ્નમાં પોતાને બીજી રીતે કલ્પે છે ત્યાં તો એને સાચું જ લાગે છે, પણ જાગૃત થતા ખ્યાલ આવે છે કે આ એક કલ્પના હતી. એમ આત્મજાગૃતિ થતા ખ્યાલ આવે છે કે સંસારમાં વિભિન્ન પ્રકારે મેં મારી માન્યતા કરી હતી કે સ્વપ્નવત હતી, ખરેખર એવું કાંઈ હતું નહીં. હું માણસ છું એ ખરેખર નથી, ખરેખર આત્મા છું. જન્મ્યો કે ખરેખર નથી, મર્યો કે ખરેખર નથી, જન્મ મરણ કાંઈ નથી. શાશ્વત એવા જીવ પદાર્થને જન્મ મરણ કાંઈ થતું નથી. જો જન્મ મરણ જેવા એને પ્રસંગ નથી, એ બધા કર્મ પ્રસંગ છે, કર્મના પ્રસંગો છે. જીવના નહીં તો પછી બીજા પ્રસંગો તો જીવને નથી એમ કહેવાની જરૂર હતી નથી. એવી એ સ્વપ્ન દશા છે, વિભાવ દશા છે, એ સ્વપ્ન દશા છે. એ જ્ઞાન થતા એટલે આત્મજાગૃતિ થતા થાય છે. શું કહે છે, અનંતકાળથી અજ્ઞાન અંધકાર રૂપ મોહ નિંદ્રા છે. આ જીવને અનંતકાળથી અજ્ઞાન અંધકાર રૂપ મોહ નિંદ્રામાં જીવ સૂતો છે. અનેક સ્વપ્ન આવે છે, ઘડી હું મનુષ્ય થયો, ઘડી પિરિય થયો, ક્યારે દેવ થયો, ફલાણો થયો, ફલાણો થયો, ફલાણો થયો વગેરે. તો તે સત્ય આત્મબોધ વડે ટળી જાય છે. એવી જે મોહ નિંદ્રાનું સ્વપ્ન છે એ સાચો આત્મબોધ થતા એનો નાશ થઈ જાય છે. એવું કઈ મારા આત્માને વિશે નથી. ધ્રુવ આત્મા એક રૂપ સદા એવો ને એવો છું, મારા સ્વરૂપથી સંપન્ન, સદાય મારું સ્વરૂપ પરિપૂર્ણ છે, એમાં કાંઈ કિંચિત માત્ર ફેરફાર થયો નથી. જે કાંઈ માન્યું હતું એ સ્વપ્નવત માન્યું હતું, ખરેખર એ વસ્તુ સ્થિતિ બની, આત્માનો વિષય નથી બની. આત્માથી બહાર ગમે તે બન્યું હોય, મારા ધ્રુવ સ્વરૂપને વિશે એવું કાંઈ બન્યું નથી. બનાસેડા સુધી આવી એક વાત લીધી છે નાટક સમયસારમાં, કે જેમ જાગૃત થતા સ્વપ્ન જૂઠ પાસે છે, એ સ્વપ્નમાં જે કાંઈ ભોજવું તે બધું જૂઠું હતું. એ વાતો કે સ્વપ્નની સુખડી થી ભૂખ માંગેલી માણસ ને ઘણી ભૂખ લાગી હોય, ઘણી તીવ્ર ક્ષુધા લાગી હોય, નબળાઈ આવી જાય એવી કેવી શરીરમાં નબળાઈ દેખાય એવી ભૂખ લાગી હોય, માણસ હાલી ચાલી ન શકે, આરામ કરી જાય, એમાં ઊંઘ આવી જાય, ભૂખો ભીખો ઊંઘી ગયો હોય એટલે એને સ્વપ્ન આવે. એવી ગરમ ગરમ મજાની મીઠી સુખડી ઘી બનાવીને ખાધી અને પેટ ભરાઈ ગયું, ખૂબ પેટ ભરીને સુખડી દાબી, એમાં ખુલી જાય ત્યારે જીવને ખબર પડે છે. ત્યારે આ મણનો ખાડો હતો એ હવાપણનો ખાડો થયો કલાક ઊંઘ એમાં, એટલી એટલી ભૂખ વધી છે, આમાં કાંઈ ભૂખ ઘટી નથી, એ સુખડીથી ભૂખ નથી માંગી. એમ સંસારના સુખ ભોગવાથી જીવને તૃપ્તિ નથી થઈ, થઈ છે
નહીં,
બહુ સુખી થયો, ઘણો સુખી થઈ ગયો હું, ક્યાં આવ્યું? કોઈ બાહ્ય સુખ તારા આત્મામાં સ્વરૂપમાં એનું આવવું થયું નથી, રજકણનું કે રજકણની પર્યાયનું કોઈ આવવું થયું નથી, જેનાથી સુખ માન્યું છે એવી કોઈ ચીજ તારા આત્મામાં આવી નથી. એટલે જેમ સ્વપ્ન છે એ જાગૃત અવસ્થામાં જૂઠ ભાસે છે, એમ જાતે સ્મરણ અવસ્થામાં મૃત્યુ જૂઠ ભાસે છે. શું લીધું છે એમણે વચ્ચે એક શબ્દ લીધો કે માણસને બીજા ભાવમાં પોતાના પૂર્વ ભાવનું જ્ઞાન થાય ત્યારે એને એમ ખ્યાલ આવે, યાદ આવે કે આ જગ્યાએ મારું છેલ્લી અવસ્થામાં મૃત્યુ થયું હતું, આવી રીતે હું માંદો પડ્યો હતો, પછી ડાક્ટર આવ્યા હતા, છેલ્લે મને સુખસાન રહી હતી, જાતિ સ્મરણ તો જ રહી, બેશુદ્ધ થાય એને જાતિ સ્મરણ ન થાય, સુખસાન રહ્યો હોય એટલે એને બધું યાદ આવે, આમ છૂટું પછી આમ છૂટું પછી આમ છૂટું, બધા રોવા મીડિયા હતા, આમ છૂટું હવે તો આ ભાઈ ચાલ્યા, હવે આમાં કાંઈ નથી, પણ ખરેખર મારું કઈ થયું નથી, હું એમ જ છું, પોતાની હૈયાથી એના મૃત્યુને સ્વપ્ન નથી જૂઠ જોવે છે. એમ જ ધ્રુવના આશ્રય જયારે પર્યાય જાય છે ત્યારે સંસાર અવસ્થાના બધા નાટક જૂઠ પાસે છે અને અનંત ભાવ થયા કે મારા ધ્રુવમાં કાંઈ પર્યાય માત્ર સ્વપ્ન. બે ત્રણ ત્રણ પગથિયાથી વાત કરી છે નાટક સંસ્થામાં બનાવશે દાસ, એવી નિંદ્રા ને સ્વપ્નનું સત્ય આત્મબોધ વડે ટાળી શકાય છે. સાચો આત્માનો બોધ થાય ત્યારે એ બધો જેટલા ધાંધલ ધમાલ કરી સંસારમાં એ બધી જૂઠે જૂઠી કરી હતી એનું આત્મજ્ઞાન થતા અનુભવાય છે અને અનાદિકાળનો વિભાવ એ સાચું જ્ઞાન થતા દૂર થાય છે. અનાદિકાળનો જે વિભાવ છે એ ઉત્પન્ન થતો નથી, દૂર થાય છે, એટલે મારામાં નથી, પોતે ભિન્ન છે, નિર્ભ્રાંત સ્વરૂપે પોતે છે એવો પોતાને પોતાનો અનુભવ થાય છે. સામાન્ય જે પોતાનો સ્વયં જ્ઞાન દર્શનમય એકાકાર સ્વભાવ છે કેવો લીધો છે? સામાન્ય સ્વભાવ. સામાન્ય જે પોતાનો સ્વયં જ્ઞાન દર્શનમય એકાકાર સ્વભાવ છે તેને છોડીને જીવે પ્રકૃતિના નિમિત્તનો પોતામાં અનાદિનો આરોપ કર્યો છે, ખરેખર તો પોતાના સ્વભાવને ભૂલી જઈને સળંગ એકાકાર જ્ઞાન દર્શનમય પોતાનું સ્વરૂપ છે એ ચૂકી જઈને ભૂલી જઈને વિસ્મૃત કરી થઈને પ્રકૃતિના નિમિત્તે પોતામાં જે કાંઈ પરિણામો અનેક ચિત્ર વિચિત્ર પ્રકારના થાય છે એનો પોતામાં આરોપ કર્યો છે. એ વિકલ્પ રાધાદી પુણ્ય વગેરે મારા છે, આ બહુ મારો છે, આ સંયોગો મારા છે, આ બધું મારું છે, આ મારું નથી વગેરે કલ્પના, એ રીતે કર્મભાવ અથવા કર્મ પ્રસંગ, કર્મના ઉદયનો પ્રસંગ છે, આત્માના સ્વરૂપનો પ્રસંગ નથી. વિભાવમાં પોતાપણાની કલ્પનાથી જીવને મિથ્યાત્વ ભાવ અનાદિનો છે. આ રીતે કર્મભાવ અનાદિનો જીવ પોતે અન્યથા પોતાને માની રહ્યો છે, સમજી રહ્યો છે, અનુભવી રહ્યો છે, એવા જે પરિણામની એવી જે દશા, તે આત્મજ્ઞાન થતાં તે ભૂલ ટળી જાય છે. કેવી રીતે ટળી જાય છે? કે જેમ જાગ્રત થતાં સ્વપ્ન ચાલ્યું જાય છે, સ્વપ્ન હોય ત્યારે જાગ્રત પણ ન હોય અને જાગ્રત હોય ત્યારે
સ્વપ્ન ન હોય,
સ્વપ્ન ન હોય, એમ વિભાવ દશામાં પોતાપણું માન્યું છે, આત્મજાગૃતિ થાય ત્યારે એને ચાલ્યું જાય છે. બહારના સંયોગો એવા એવા હોય છે, મનુષ્યાકારે શરીર બધું એને જે રીતે લોકમાં લોકો જાણતા હોય, જે નામથી ઓળખતા હોય, બધું એમને એમ રહી જાય છે. કર્મ પ્રસંગ છે ને, એ એમ જાણે છે કે લોકો આવી રીતે મને ઓળખે છે, પણ મારા સાચા સ્વરૂપને લોકો ઓળખતા નથી. અંદરમાં હું બીજો છું, બહારમાં બીજો ગણાવ છું, પણ અંદરમાં હું બીજો છું. જે ગણાવ છું એ હું એવી અંદરની જાગ્રત દશા આવે છે. આત્મજ્ઞાન થતા જેમ જાગ્રત થતા સ્વપ્ન ચાલ્યું જાય છે, જેમ દીપકનો પ્રકાશ થતા અંધકાર ચાલ્યો જાય છે, તેમ હું ફલાણો ફલાણો છું એમ આત્મજ્ઞાન થતા મટી જાય છે. બહુ સરસ, બહુ ફિટ દ્રષ્ટાંત લાગુ પડેલી વાત છે. આત્મજ્ઞાન થતા હું ફલાણો છું એવું પોતાને નથી લાગતું, હું આત્મા છું એમ લાગે છે. જ્ઞાન સ્વરૂપે હું આત્મા છું, ચૈતન્ય પદાર્થ હું એ છું, સિવાય મારે કાંઈ આ બધી કલ્પના છે એ કહેવા માત્ર છે. માન્યું તો એ ભૂલ હતી, એ ભૂલ હવે જાગ્રત અવસ્થામાં રહેતી નથી. કેવી સરસ દ્રષ્ટાંત સાથે વાત લીધી છે. સ્વપ્નમાં જાગૃતમાં જાગૃતિમાં સ્વપ્ન જૂથ પાસે છે, આત્મજાગૃતિમાં સંસાર જૂથ પાસે છે. આમ કેવું એ 537 નંબરનો પત્ર છે, એમાં એ વાત બહુ સારી લીધી છે. ત્યાં તો એમ લીધું છે કે અનંત તીર્થંકરોએ આ જ વાત કરી છે કે સ્વપ્નરૂપ દશા યોગે જે પોતાના નહીં અને પોતામાં નથી એવા પોતાને વિશે અન્ય પદાર્થોને કૃપા છે, અને એને લઈને હું ફલાણો છું, આ મારા મા બાપ છે, આ મારું કુટુંબ છે, આ મારું શરીર છે, આટલા મારે સંયોગો છે, એ બધું માનીને અનંત જન્મ મરણ અને નરક નિગુદમાં જવાના પરિણામ કરી લીધા છે. વસ્તુતાએ પોતે જેવો છે એવો અનાદિ અનંત સ્વયં સામાન્ય જ્ઞાન દર્શન હોય પોતાનું જે સ્વરૂપ છે, એ સિવાય પોતે કાંઈ નથી. અહીં વિભાવ શબ્દથી મુખ્યપણે દર્શન મોહનો નાશ થયો છે. અહીંયા વિભાવ એટલે રાગદ્વેષ ન લેવા, સામાન્ય જે ચારિત્ર મોહના થાય છે એ વાત અહીંયા નથી. તેમ વિભાવ અનાદિનો દૂર થાય એટલે નાશ થાય, એ કયો વિભાવ? કે મિથ્યાત્વરૂપ વિભાવ, દર્શન રૂપ વિભાવ, ભ્રાંતિરૂપ વિભાવ, એ મુખ્યપણે લેવું. અને ગૌણમાં ચારિત્રમનો નાશ થયો છે. પોતાનો દોષ કર્મ પ્રકૃતિ ઉપર નહીં ઢોળતા પોતાથી ટાળવા, આ ગાથામાં કહ્યું છે, પોતાનો દોષ કર્મ પ્રકૃતિ ઉપર નહીં ઢોળતા પોતાથી ટાળવા, પોતે દોષ કર્યો છે ને પોતે ટાળે, મિથ્યાત્વ ભાવ પોતે કરે છે ને મિથ્યાત્વ ભાવ ટાળે પણ પોતે, કોઈ અન્ય ન કરે. પોતે પોતાના સ્વરૂપને અન્યથા માન્યું છે, તે ભૂલ પોતે કરે છે, નહીં કે તે ભૂલ પ્રકૃતિ કરાવે છે. મારો દોષ મારો અપરાધ બીજા કરાવે છે એ વાત જ ભૂલી જવાની છે. પોતે પોતાના કારણે પોતાનો દોષ કર્યો છે, ટાળે તો પણ પોતે ટાળે. અહીં એમ કહે છે કે તું સ્વાધીનપણે ઊંધો પડ્યો, તેથી પરવસ્તુમાં સુખ દુઃખની અને મારાપણાની બુદ્ધિ કરે છે અથવા કલ્પના કરે છે, જૂઠા ભાવ કરે છે. વસ્તુતા એ તારામાં કાંઈ આવતું જાતું નથી, એને લઈને તને કાંઈ સુખ દુઃખ પણ નથી. પરંતુ તારી સ્વાધીનતા ભૂલી વિભાવપણે અજ્ઞાનમાં સ્વચ્છંદપણે તારું પ્રવર્તન થાય છે, અને જ્યારે યથાર્થ વસ્તુ સ્વરૂપે માયનું જાણ્યું ત્યારે સહજ સુખ સ્વરૂપમાં સ્વાધીનપણે તારું પ્રવર્તન થાય છે. વિપરીત પ્રવૃત્તિમાં પણ તારું સ્વાધીનપણે પ્રવર્તન છે, અજ્ઞાનમાં પણ તારું સ્વાધીનપણે પ્રવર્તન છે, અને એ તારો સ્વચ્છંદ છે. એ તારો એને સ્વચ્છંદ લીધો છે, જો સ્વચ્છંદપણે તું પ્રવર્તન કરે છે. સ્વચ્છંદ એવું કેમ કહ્યું કે તને જ્ઞાનીઓ મળ્યા, સત્શાસ્ત્રો મળ્યા, પણ તે કોઈનું સાંભળ્યું નહીં, સાંભળવા છતાં પણ સાંભળ્યું નહીં, કાન હોવાનું કાઢી નાખ્યું, ગણકાર્યું નહીં, ગણકાર્યું નહીં. એમ કહે જ્ઞાનીની આજ્ઞા શિરોધાર્ય કરવાને બદલે તે
ગણકારી નહીં,
ગણકાર્યું નહીં, એ તારો સ્વચ્છંદ છે એમ કહે છે. આમ છે, પસ્તાવો તો થાય એક વાર, ઘણો અપરાધ કર્યો, અનંત તીર્થંકરોની સામે બેઠો તમો શરણમાં અનંતવાર, છતાં એમને ગણકાર્યા નહીં. ભાવલિંગી પવિત્ર ગુરુઓ મળ્યા, કુંકુંદાચાર્ય જેવા મહાસમર્થ ગુરુઓ મળ્યા, પણ એને ગણકાર્યા નહીં. ગુરુદેવ જેવા સમર્થ મહાપુરુષો મળ્યા, પણ એને ગણકાર્યા નહીં. એને પશ્ચાતાપ તો થવો જોઈએ કે નહીં પોતાને, ત્યારે મેં કેટલી ભૂલ કરી, કેટલો અપરાધ કર્યો. મફતનો દુઃખી નથી થયો, અપરાધ કર્યો ને દુઃખી થયો. તેમ સ્વચ્છંદપણે અજ્ઞાનમાં પ્રવર્તન થાય છે, જ્યારે સાચું પોતાનું સ્વરૂપ જાણ્યું માન્યું ત્યારે સ્વાધીનપણે સુખરૂપે પણ પ્રવર્તન થાય છે. અનંતકાળની ભૂલ એક સમય માત્રમાં ટાળી શકાય છે. આ એક સગવડતા કહો, વિશેષતા કહો, અનુકૂળતા કહો, લાભનું અત્યંત લાભનું કારણ કહો, કે અનંતકાળની ભૂલને ટાળવામાં એક જ સમય લાગે છે, બીજો સમય નથી લાગતો. અંધકાર ગમે એટલું જૂનો હોય, અંધારું ગમે એટલું જૂનું થયું હોય, પણ એવો કાંઈ રોગ નથી ક્રોનિક કે ટાળતા વાર લાગે. મિથ્યાત્મને ટાળતા વાર નથી લાગતી, તો કાર્યક્રમોને ટાળતા વાર લાગે છે. બહુ પુરુષાર્થ હોય, તીવ્રતમ ઉત્કૃષ્ટ કક્ષાનો પુરુષાર્થ હોય તો અંતર્મૂર્ત લાગે, એમાં ટાઈમ લાગે. આમ તો ઘાતી કરે છે એટલા જલ્દી અઘાતી નથી કરતા, પાછા આયુષ વગેરે રહી જાય તો એ તો મુદત બાંધી હોય એટલી મુદત સુધી એનો સંયોગ ન છૂટે. પણ જીવના જે ખરેખર દુશ્મન છે એમાં દર્શનમો છે એક સમયમાં ટળે, અને ચારિત્રમો છે અંતર્મૂર્તમાં ટળે, જલ્દીમાં જલ્દી ટળે તો
દુશ્મન
હા. આ એક સગવડતા છે, અનુકૂળતા છે. જીવને જો કામ કરવું હોય તો આ અનુકૂળતા છે. અનંતકાળની ભૂલ એક સમય માત્રમાં ટાળી શકાય છે, એ જાગૃતિની એક પર તે અનંત સંસારના મૂળનો નાશ કરનાર છે. કેવા પ્રવચનો આવ્યા છે, 51-52 વર્ષ પહેલાના પ્રવચનો કેવા આવ્યા છે. 39મી સાલના પ્રવચનો છે. એકાણું ને ચાલે છે ને, 52 વર્ષ છે. તો કે છે કે એક જાગૃતિની, આત્મ જાગૃતિની એક ક્ષણ, એક પળ અનંત સંસારના મૂળને ખલાસ કરે છે, નાશ કરી નાખે. પોતાનું જે પોતાને જે ભૂલ થાય, પોતાને જે ભૂલ થાય છે, તે સ્ત્રી કુટુંબ ધન ધાન્ય વગેરે પરણે પરને કારણે થતી નથી. એ બધા સંયોગમાં આવ્યા એટલે વારાપણો મેં કર્યું એમ નથી, એનો સંયોગ થયો એટલે મને મમત્વ થયું એમ નથી. સ્વાધીનપણે સ્વચ્છંદપણે પોતાના અપરાધથી પોતે પોતાપણ એમાં કર્યું છે. ઉઠાવ કે થયો, શું થયો? આમ કોઈ ચોર કે તો એને તાર ઝાડ લાગે, અરે મને તમે ચોર કયો છો, હું કઈ ચોરી કરું છું એને? ભાઈ અનાદિનો ચોર છો, ઉઠાવગીર છો, લૂંટારો છો, પરમાં પોતાપણું માનીને પરને લેવા માટે નહીં, ચોરીને ઉઠાવગીરી ચાલુ છે. તારું કાંઈ છે નહીં, છતાં મારું મારું કરીને મરી ગયો. પોતાની જે ભૂલ થાય છે કે સ્ત્રી કુટુંબ ધન ધાન્ય વગેરે પરના કારણે થતી નથી, એ સંયોગ થયા માટે મારા પણ કર્યું એમ નથી, એમ એ પર વસ્તુ એ કઈ જીવને પરિણામ આવી શકે નહીં, એને પરિણામ આવ્યા નથી. તને તને મારા પણ કરવાનું પરિણામ એને નથી કરેલું. મોહ તને થયો છે, મારા પણ મોહ તને થયો છે, એને કઈ કરાવ્યું નથી. એ જાણતા નથી, પરમાણુ બિચારા કઈ જાણતા નથી. પર વસ્તુ કઈ જીવને પરણમાવી શકે નહીં. કોઈ કોઈને પરાણે રાગ દ્વેષ કરાવી શકે નહીં કે મોહ કરાવી શકે નહીં. કોઈ કોઈને પરાણે પરિણામ આવે કે ભૂલ કરાવે કે રાગ દ્વેષ મોહ કરાવે એવું બનતું નથી. ભૂલ પોતાના અજ્ઞાનને કારણે છે. આ બધા જ્ઞાનીઓનો આ સ્વતંત્રતાનો ઢંઢેરો છે કે તે સ્વતંત્રપણે ભૂલ કરી છે. ભૂલ એટલી જ કે પરને પોતાપણું, પરને પોતાપણે માન્યું, એટલી જ તારી ભૂલ છે. આથી વધારે ભૂલ છે. અને તારામાં તારું અનંત સુખ છે એને તું ભૂલી ગયો. તારામાં તારું અનંત સુખ સદાય વિદ્યમાન છે, આ ક્ષણે પણ, અત્યારે વર્તમાનમાં પણ વિદ્યમાન છે, એનો તને વિશ્વાસ નથી. અવિશ્વાસ છે એનો વિશ્વાસ નથી. સાંભળવા મળે છે પણ વિશ્વાસ આવતો નથી. ભૂલ પોતાના અજ્ઞાનને કારણે છે, તે સ્વાધીનપણે તું ભૂલ કરનારો હોવાથી, સ્વતંત્રપણે તું ભૂલ કરનારો હોવાથી, સ્વચ્છંદપણે ભૂલ કરનારો હોવાથી, અને એ ભૂલ ટાળવા માટે જ્ઞાનીઓ કહેતા હોવા છતાં તું એને સ્વતંત્રપણે નહીં ગણકારનારો હોવાથી એમ કે છે. જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ દઈને સ્વચ્છંદપણે તું સ્વતંત્ર રીતે ચાલે છે, તું પોતે સ્વાધીનપણે ભૂલ ટાળી શકે છે. તે કર્યું હોવાથી તું ટાળી શકે છે. કોઈ તારી ભૂલ ટાળે એ વાત પણ રહેતી નથી. હું પરાધીન છું, હું ભૂલ વાળો છું એમ જાણ્યું કોને? હવે એને સમજણ કરવા આવ્યો ત્યારે એમ કહે છે, જો ભાઈ અને એમ સમજાણું કે હું પરાધીન થઈ ગયો છું, હું ભૂલવાળો છું. કોણ જાણે છે આ બધું? કોણ વિચારે છે આ? કોણ સાંભળે છે એટલે સાંભળવાનું જ્ઞાન કરે છે? કોણ વિચારે છે? તારી હૈયાતી તો જ્ઞાન સ્વરૂપે છે એમ નક્કી કર એમ કે છે, સંકેતે છે એની અંદર. એમાં આવે છે, વેદાંતમાં આવે છે આ પ્રશ્ન ઉઠાવ્યા. બીજું ઉપનિષદ છે, અથવા કે નો ઉપનિષદ કરીને ઉપનિષદ છે, કૌ દેવા શૃણંતી કૌ દેવા પશ્યંતી, સંસ્કૃતમાં છે. આ અંદર બેઠેલો કયો દેવ સાંભળે છે, કયો દેવ જોવે છે એમ કરીને પ્રશ્ન ઉઠાવ્યા છે. છે ને, ત્યાં તો અધ્યાત્મ લીધું છે ને ઉપનિષદમાં. કોણે જાણ્યું કે છે, હું પરાધીન છું, હું ભૂલવાળો છું, એમ જાણ્યું કોણે? હું પરાધીન છું એ જાણનાર જ
સ્વાધીન છે.
સ્વાધીન છે,
હું
પરાધીન થઈ ગયો છું, રાતો થઈ ગયો છું, મને આના વગર નહીં હાલે, હું કેમ જીવી શકીશ? કે છે કે એમ જાણનાર પોતે સ્વાધીન છે. માન્યું છે, ઊંધું માન્યું છે, ભૂલ ભરેલું માન્યું છે, જૂઠું માન્યું છે. જળની ક્રિયા જીવને આધારે નથી. જે જળના પરમાણુ પરિણમે છે એ જીવને આધારે નથી ને જીવને વશ પણ નથી. એક શરીરનું રૂવાડું પણ જીવને વશ નથી. વાળ કાળામાંથી ધોળો થાય છે, જીવની ઈચ્છા પ્રમાણે ચાલે છે. ક્યારે થઈ ગયો એને ખબર પડતી નથી, થઈ ગયા પછી ખબર પડે છે એને. એટલે આવા હો ક્યાંથી આવી ગયો, અત્યારમાં આ ઉંમરમાં હજી ધોળો આવી ગયો, એને વહેલું લાગે છે. કુદરત કામ કરે છે. સમય ચાલ્યો જાય છે પાણીના પૂરની જેમ. શું કે છે, એ જળની ક્રિયા જીવને આધારે નથી, પણ પોતાના જ્ઞાનમાં ગુણ અથવા દોષ કરો તે પોતાને આધારે
છે.
એ જળ તો પરિણામ કરશે. તારે ગુણ દોષ કરવો એમાં તું સ્વતંત્ર છો. ગુણ કરવા માટે પણ તું સ્વતંત્ર છો, દોષ કરવા માટે પણ તું સ્વતંત્ર છો. પોતે અનાદિથી અજ્ઞાનમાં ઊંધો હતો, ઊંધો જ આવતો હતો. જે વસ્તુનું સ્વરૂપ છે એનાથી વિપરીત ચાલતો હતો. તે સ્વયં સત્સમાગમ વડે જાગૃત થયો. તે સ્વયં સત્સમાગમ વડે જાગૃત થયો. આ એક બહુ મોટી વાત છે. જીવને ક્યાંય રસ્તો ન મળતો હોય, અરે સમજાણા પછી પણ એને એમ લાગતું હોય કે આ સમજાણું પણ હજી કઈ રસ્તો નીકળતો નથી અંદરમાં, એને સત્સમાગમમાં જવું એમ કે છે. આ એક જ એના માટે સુગમમાં સુગમ ઉપાય છે. તે સ્વયં સત્સમાગમ વડે જાગૃત થયો. કોઈ સાચો જિજ્ઞાસુ આત્માર્થી ભૂલ ટાળવા તૈયાર થાય તો ગુરુદેવ હવે શું કહે છે કે જો કોઈ સાચો જિજ્ઞાસુને આત્માર્થી ભૂલ ટાળવા તૈયાર થાય તેને સત્પુરુષનો યોગ અવશ્ય થાય. થાય ને ગુરુદેવ બિરાજતા હતા સોનગઢ અને ભાવનગરમાં લાખો માણસની વસ્તી છે, પણ જેને નજર કોને પડે કે જે આત્માર્થી થઈને પોતાની ભૂલ ટાળવા માંગે એને ખબર પડે કે ક્યાંક સત્સંગ કરવા જેવું અહીંયા આધાર માં છે, વધારે આગું
નથી.
અને એની તો સોમગઢ મારીએ તો ખ્યાલ ના જાય. આમ થાય, સાચો આત્માર્થી હોય, સાચો જિજ્ઞાસુ ભૂલ ટાળવા તૈયાર થાય એને સત્પુરુષનો યોગ અવશ્ય થાય. થાય ને કોઈ એમ પ્રશ્ન થાય કે અમારી ઉંમર નાની છે, અમે તો એ ઉંમરમાં હતા જ નહીં ત્યારે, એને એમ કે છે કે ભાઈ એ અપરાધ પણ તે કર્યો હતો, એ અપરાધ પણ તે કર્યો હતો, મોડા થવાનો અપરાધ પણ તે કર્યો હતો, અને ઊંઘમાંથી નહીં જાગવાનો અપરાધ પણ તે જ કર્યો. એમની વિધિમાનતામાં ન જાય અપરાધ પણ તારો, અને ભૂતકાળમાં બેદરકારી રાખી એ પણ અપરાધ તારો. એ સત્પુરુષનો યોગ અવશ્ય થાય છે, આ ગેરેન્ટેડ વાત છે. બહારથી યોગ ન મળે નો ને સોગાનીજીનો વિષય. ભાવનગરની ક્યાં વાત, અજમેર 600 માઇલ છે અહીંથી. કેટલા?
600 માઇલ.
600 માઇલ અજમેર છે અહીંથી. જ્યાં પોતે ભૂલ ટાળવા થયા તૈયાર થયા ત્યાં આત્મધર્મ મફત આવ્યો નામેથી, વગર પૈસા ખર્ચે નું નાનું પ્રચાર અર્થે ગયેલું આત્મધર્મ હાથમાં આવ્યું હતું. એવું કે ફ્રી ઓફ ચાર્જ મોકલતા હતા હિન્દી ભાષી ક્ષેત્રમાં.
બરાબર,
એ આ ધાર્મિક વૃત્તિવાળા છે એને ત્યાં મોકલો, પછી વાંચીને આવશે. આત્મધર્મથી ઘણા એવા છે આત્મધર્મ થી પ્રચારનું કામ ઘણું થયું છે. અને એમાં આવા મહાત્માઓ કોઈ આવી ગયા તો ગણી દીધો. બહાર થી યોગ ન મળે તો અંદર થી યથાર્થ સમાધાન જાગે. આ પોતાની વાત કરી કે પોતે તૈયાર થયા તો બહાર થી યોગ ન મળે તો અંદર થી સમાધાન આવ્યું. સમસ્યા મળી અંદર થી સમાધાન થઈ ગયું. કેનાર ન મળે તો પોતાને થઈ ગયું. પણ એ સંસ્કાર લઈને આવેલા. બહાર થી યોગ ન મળે તો અંદર થી યથાર્થ સમાધાન જાગે. અને તેથી પર વસ્તુમાં જે સુખ બુદ્ધિ થતી હતી તે જયારે સમાધાન જાગે ત્યારે એને પર વસ્તુ જેટલા કોઈ સુખના સંયોગો દેખાય છે અથવા કહેવાય છે એ શૂન્ય ભાષે છે. સુખ થી એ ખાલી ભાષે છે કે આ તો મારી કલ્પના માત્ર છે. વાસ્તવિકતા એ કઈ નથી, આ તો મારી કલ્પના માત્ર છે. એમાં સુખ નું નામ નિશાન નથી, સુખ ની ગંધે નથી. માથું ભટકાય ને ઢીમળું થાય એમ આકુલતા સિવાય કઈ થતું નથી. તેથી પરવસ્તુમાં જે સુખ બુદ્ધિ થતી હતી તે ટળે છે અને અવિરોધપણે અનુભવ થાય છે. એવી રીતે જયારે કોઈ સત્પુરુષ મળે અથવા અંદર માંથી સમાધાન થાય ત્યારે આ ભૂલ કરી અને સ્વાનુભવ યથાર્થ સ્વરૂપ નો યથાર્થ પદાર્થ નો યથાર્થ અનુભવ થાય છે અને એમાં સુખ થાય છે. આરોપિત સુખ ભ્રમ ટળ્યો ભાઈસો અવ્યા બાદ, એટલું પદ લીધું છે. આરોપિત સુખ નો ભ્રમ ટળ્યો અથવા મિથ્યા સુખ નો ભ્રમ ટળ્યો અને પોતાનું સ્વરૂપ ભાષણ અવ્યા બાદ, હું અવ્યા બાદ છું, મને કોઈ બાધા પહોંચાડી શકતો નથી. હું શાશ્વત પદ અવ્યા બાદ પદ પાસે છે. રખડવામાં અજ્ઞાનમાં અનંત કાળ વીત્યો, રખડતા રખડતા પરિભ્રમણ કરતા અનંત કાળ વીત્યો. આ ભાવ પણ ક્ષણ માત્ર ની અંદર પૂરો થતા વાર લાગશે. રખડવામાં અજ્ઞાનમાં અનંતકાળ વીત્યો પણ તે ભૂતકાળમાં અનંતકાળ જોઈએ તો સ્વભાવની કિંમત છે એવું આમ કરીને સ્વભાવનું મૂલ્યાંકન કરાવે છે. અનંતકાળનો અજ્ઞાન અને દુઃખનું કારણ, અનંત દુઃખનું કારણ એક સમયમાં ટળી જાય, સ્વભાવની કિંમત તો જુઓ. સ્વભાવ તો સ્વભાવ પણ રહી ગયો પણ એની જાગૃતિ આવી કે હું આવો છું. અનંતકાળનો દુઃખ અને દુઃખનું કારણ રૂપ અજ્ઞાન ગયું એક સમયમાં. કેટલું સામર્થ છે અને એની કિંમત કેટલી આંકવી એમ કે છે. આમ જો કોઈ રોગ ઘણા વર્ષનો દુઃખી થતો હોય ને, અપંગ થઈ ગયો હોય, પીડા પાર વગરની રહેતી હોય અને એમાં કોઈ આવીને ચમત્કાર કરે, હું મારે ને એને આવતો ચાલતો કરી દે, કેટલો બધો આશ્ચર્ય થાય એને. એના કરતાં એ તો એક ભવનું દુઃખ છે અથવા એ કર્મ નો ઉદય થયો ત્યારથી ત્યારનું દુઃખ છે. આ અનંતકાળ નું દુઃખ અનંતુ જાય છે. એ સ્વભાવ નો ચમત્કાર કેવો અને એ સ્વભાવ ની કિંમત ને મૂલ્ય આપવું કેટલું એમ કે છે. તે રખડતા એવા પામર સંસારી પ્રાણીને સિદ્ધ પદે પહોંચાડે. સિદ્ધ થઈ જાય સંસારી માંથી સિદ્ધ થઈ જાય એ ચમત્કાર કેવો. શું કહ્યું કે તે ભૂલ ટાળવામાં અનંતકાળ જોઈએ, તે ભૂલ ટાળવામાં અનંતકાળ જોઈએ તો સ્વભાવની કિંમત શ્રી કે એની કઈ કિંમત નહીં. એક જ સમયમાં આત્મભાન થાય છે. અજ્ઞાન નો નાશ અને જ્ઞાન ની ઉત્પત્તિ એક જ સમયમાં, બીજો સમય ની ઉદાર નહીં. એક જ સમયમાં આત્મભાન થાય છે અને તેનું ફળ જાણતા અસંખ્યાતા સમયની વાર લાગે છે તેનું કારણ સદમસ્તપણું છે. એનું ફળ પછી જાણે સદવસ્ત દિશામાં જે અસંખ્ય સમયની વાર લાગે છે એ સદમસ્તપણાને લઈને છે. પણ આત્મજ્ઞાનને થતા અસંખ્ય સમય નથી લાગતા, એને એક જ સમય લાગે છે. વિચાર દશા ચોથો પાંચમું ને છ એમ ત્રણ ગુણ સ્થાન જે મોક્ષ માર્ગ ના છે એમાં વિકલ્પ ને વિચાર છે. પછી સાતમું અને ઉપર ની શ્રેણી માંડે આઠમું એ બધા નિર્વિકલ્પ દશાના બારમા સુધીના, અને એને અંતર્મુખથી વધારે સમય નથી. એ બધા ગુણ સ્થાનને ઉલ્લંઘન પાર કરવામાં અંતર્મુખથી વધારે વખત નથી લાગતો. એક કલાકની અંદર ખેલ પૂરો થઈ જાય છે. સદમસ્તપણાનો સીધું કેવું જ્ઞાન થાય છે. શુદ્ધ શ્રદ્ધા બેસતી નથી અને અશુદ્ધ શ્રદ્ધા મટતી નથી. હરવાર છે ને, હું આ શરીર રૂપે છું, ફલાણો ફલાણો છું, આ બધા સંયોગ મારા છે, એ નીકળતું નથી. એની કિંમત ઓછી થતી નથી અને આ સ્વભાવની કિંમત આવો ચમત્કારિક સ્વભાવ છે. સિદ્ધ પદ પ્રગટ કરે એવો અને અનંતકાળના અજ્ઞાનને એક સમયમાં તોડે એવો એનું મૂલ્ય આવતું હતું. સ્વાધ્યાય તો મૂલ્યાંકન કરવા માટે છે. જે ઊંધું મૂલ્ય કિંમત કરી રાખે છે એને તોડવી, વિચાર કરીને, વિમર્શ કરીને, ચર્ચા કરીને, એનો રસ લાવીને, સ્વભાવનો રસ લાવીને ઊંધું મૂલ્યાંકન તોડવું ને સવળું મૂલ્યાંકન કરવું, પછી આપોઆપ ઓટોમેટિક પરિણામ ચાલશે. પછી આત્મા ભણીના અને મોક્ષ માર્ગ પ્રત્યેના પરિણામો ઓટોમેટિક ચાલશે. કરવા નહીં પડે, કર્તૃત્વ બુદ્ધિ નહીં કરવા પડે, આપોઆપ થવા માંડશે. પણ સાચી કિંમત આવવી જોઈએ. જેની કિંમત આવે ત્યાં જીવ જીત્યા વગર નહીં, અને ત્યાં ઝૂકતો હોય એને કોઈ ઝૂકવાનો બંધ પણ કરી શકે નહીં, એને વાળી ન શકે. પાછો વાળવા માંગે તો એ પાછો કોઈ વાળી ન શકે. એટલે તો સમ્યક દર્શન ની વાચા આપી શ્રીમદજીએ. એ સમ્યક દર્શને એમ કહ્યું કે એ ભાઈ, એક વાર જો તું મને અંગીકાર કરીશ ને તો તારે મોક્ષમાં નહીં જવું હોય તો ઢળડીને લઈ જઈશ તને. એનો અર્થ શું? એ પરિણામ પછી પોતે ઈચ્છે તો પણ બીજી રીતે ન થઈ શકે. ઈચ્છે તો નહીં જ કોઈ જીવ. સમ્યક દર્શન થાય પછી સંસાર થાય એવા પરિણામ કોઈ ઈચ્છા ન કરે. પણ કોઈ જીવ ચૂક થઈ જાય અને શુભની રૂચિ થઈ જાય અને ભવની રૂચિ થઈ જાય તો પણ એ પાછો વળી જશે. થયેલો સંસ્કાર એને ત્યાં રહેવા નહીં દે, ખેંચીને લઈ જશે. આત્માની રુચિ છે, સમ્યક દર્શન તો આત્મરુચિ છે. સઢાળામાં આવે છે કે નહીં? આત્મરુચિ ને સમ્યક દર્શન કીધું છે. આત્મય રુચિ સમ્યક્વ ભલા હે, સઢાળામાં દોલતરામ મળી જાય છે. એ નિશ્ચય સમ્યક દર્શન છે.
આપ રૂપ કો જાન પણો તો સમ્યક જ્ઞાન ભલા હે.
એ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનમાં સમ્યક આત્માની રુચિ છે. શુભની રુચિ એ શુભની રુચિ એ જળની રુચિ છે, એ મિથ્યાત્વ છે. એ સમ્યક્વ નથી પણ મિથ્યાત્વ. રુચિ એટલે રુચિ, પછી એ શુભની રુચિ મિથ્યાત્વ પૂરેપૂરું, અધૂરું નહીં. હા, મુખ્યત્વ પૂરું હોય છે અને સમ્યક્ત્વ પણ પૂરું જ હોય છે. વિપરીતતા પણ પૂરી અને અવિપરીતતા પણ પૂરી, શ્રદ્ધા અપેક્ષા એમ રહે છે. એમાં અંશો નથી પડતા, ટકાવારી નથી પડતી. એમાં પૂર્ણ સ્વરૂપ જેવું છે તેવું જાણ્યું માન્યું, તે સાથે જ પૂર્ણતાને લક્ષે શરૂઆત. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પૂર્ણતાને લક્ષે શરૂઆત એ સૂત્રનું ઉદાહરણ વારંવાર આવે છે. વર્તમાનમાં સાધક સ્વભાવપણે શુદ્ધતાનો પૂર્ણમાંથી નીકળ્યો, તે પૂર્ણને પહોંચી વળવાનો પ્રયત્ન અને પુરુષાર્થ વર્તે છે ને થાય છે. જ્યાં એ અંશ શરૂ થયો ત્યારે એને પૂર્ણ દશા સુધીનો પુરુષાર્થ અવિરતપણે ચાલશે. હવે ક્યાંય અટકવાનો નથી, ક્યાંય સંતોષ માનવાનો નથી. જ્યારે આત્મા પોતાની શુદ્ધાત્મ પરિણતિને એક જ સમયમાં જ્ઞાનમાં પકડી શકે છે, એ જ સમયે કેવળ જ્ઞાન એટલે પૂર્ણ શુદ્ધ સર્વજ્ઞ દશા પ્રગટ. સમય સમયને પકડવા વાળું જ્ઞાન તે કેવળ જ્ઞાન છે, તેવું સૂક્ષ્મ જ્ઞાન છે, સર્વસ્થ જ્ઞાન છે, સ્થૂળ છે. એ અસંખ્ય સમયના પરિણામને પકડે છે, એક સમયના પરિણામને નહીં. આત્મા અનાદિ અનંત છે, તેમાં દરેક સમયે પોતાનું સ્વાધીન બેહદ સામર્થ્ય છે. તે એક જ સમયમાં એટલે વર્તમાન સમયમાં એટલે પ્રત્યેક વર્તમાનમાં પરિપૂર્ણ છે. એમ ત્રિકાળ છે ને, સમય 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 પ્રત્યેક સમયનું વર્તમાન થઈને ત્રિકાળ છે ને, એમ એટલે એક જ સમયમાં પરિપૂર્ણ છે. અને ત્રિકાળ સત છે, ત્રણેય કાળે તે વ્યાસ છે, આત્માનું સ્વરૂપ છે. આત્મા અનાદિ અનંત છે, તેમાં દરેક સમયે પોતાનું સ્વાધીન બેહદ સામર્થ્ય છે સર્વ કાળે. અને અત્યારે એ સમયમાં પણ પરિપૂર્ણ છે, અત્યારે જ હું પરિપૂર્ણ છું. ફુગાનીજી એક પત્રમાં લીધું છે, બિના ખીસી કે અભી હું પૂર્ણ, બિના ખીસી કે મેં અભી હું, કોઈના આધારને અવલંબન વિના હું સંપૂર્ણ છું. એક સમયમાં આવી છે વર્તમાનમાં. અને હું ત્રણેય કાળે સત વિદ્યમાન રહ્યો છું પોતાનું સ્વરૂપ. વર્તમાન અવસ્થામાં પોતાની શુદ્ધતામાં સ્થિર થઈને પૂર્ણ સ્વરૂપનું લક્ષ્ય કર્યું ત્યારે પરના સંબંધ રહી નિરુપાધિક વસ્તુ સ્વરૂપની શ્રદ્ધા. વર્તમાન અવસ્થામાં પોતાની શુદ્ધતામાં સ્થિર થઈને સમય દર્શનથી જ્ઞાન થયું ત્યારે પૂર્ણ સ્વરૂપનું લક્ષ્ય કર્યું, ત્યારે સ્વરૂપ જે પૂર્ણ છે એનું લક્ષ્ય કર્યું ત્યારે પરના સંબંધ રહી નિરુપાધિક સ્વરૂપની શ્રદ્ધા. અસંગ પરના સંબંધ રહી એટલે અસંગ અને ઉપાધિ વિનાનું મેલ વિનાનું શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા. તેથી અનંતકાળમાં જે ભૂલરૂપ બંધ ભાવમાં ટકનારું જ્ઞાન ભવેતુ થતું હતું, તે જ્ઞાન એક સમય માત્રમાં પલટીને મુક્તિનું કારણ થાય છે. તો મતી શ્રુત ને મતી શ્રુત પણ જે મતી શ્રુત જ્ઞાન મિથ્યાત્વ અવસ્થામાં ભાવ હેતુ રૂપ થતું હતું, તે હે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન તારું આગમન થવાથી હવે તે જ મતી શ્રુત જ્ઞાન ભાવ રૂપ નિવૃત્તિ રૂપ થવા લાગ્યું. કેવા કેવા વચનોનું સંયોજન કર્યું છે, સૂત્રો કેવા વચનો દીધા છે, ઘણા એમ માને છે. નાની થઈ ગયા એટલે શું થઈ ગયું હવે, એમને મતી સ્વરૂપ છે. અને અમે વિદ્વાન લોકો, અમને પણ મતી સ્વરૂપ છે. વિદવત્તા તો અમારી વધારે છે એના કરતા મતી સ્વરૂપ. જ્ઞાનીને મતી સ્વરૂપ બાર વાગુ સ્થાન સુધી મતી સ્વરૂપ છે. કોઈની અવધિ મનનો પરિવર્ત એ ગૌણ વાત છે. તો એમાં શું પરાશ્રુ જ્ઞાન છે કે કંઈ આત્મા સ્વરૂપ જ્ઞાન નથી. તો જે કામ કરે છે એ તો મતી સ્વરૂપ કામ કરે છે. તો પછી જ્ઞાની ને બધે શું છે ને અમારે શું કે શું છે, એમાં ફેર શું કે ફેર બહુ મોટો
મોટો ફેર
આ ઘણા વિદ્વાન આમ વિચારે આ તો આપણે ત્યાં આગળ બચે ભાઈ ની ભવ નિવૃત્તિ રૂપ છે સમય દ્રષ્ટિ નો અને આ ભવ હેતુ રૂપ છે વિશા દ્રષ્ટિ નું કહેવાય મતી શું નામ એનું એ છે પણ કામ ફેર છે મોટું નામ ફેર્યું નથી પણ કામ ફરી ગયું છે આમ છે તેથી અનંતકાળમાં નિર્ભૂળ રૂપ બંધ ભાવમાં ટકનારું જ્ઞાન ભવિતું થતું હતું તે જ્ઞાન એક સમય માત્રમાં પલટીને મુક્તિનું કારણ થાય છે સમયે સમયે મોક્ષ પ્રત્યે અનન્ય પરિણામે ગતિમાન થાય છે સમ્યક દ્રષ્ટિ જીવના પરિણામ મોક્ષ પ્રત્યે ગતિમાન છે અનન્ય ભાવે ગતિમાન છે પ્રત્યેક સમયે મુક્તિ નજીક આવતી જ જાય છે સમયે સમયે મુક્તિ નજીક આવતી જ જાય છે જે ભાવે અનંત સંસારના બીજનો નાશ થાય છે તે જ ભાવે મોક્ષ દશાની ઉત્પત્તિ થાય છે એક સાથે ડબલ કામ થાય છે જે સમ્યક દર્શન ભાવે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સ્વાનુભવના ભાવે સંસારના બીજનો નાશ થયો તે જ ભાવે મોક્ષ દશાની ઉત્પત્તિ થઈ ગઈ મોક્ષનું મૂળિયું નાખી દીધું મોક્ષનો માંડવો નાખી દીધો એને હવે એને મોક્ષ થવાનો થવાનો ને તે ભેદ વિજ્ઞાન વડે અનાદિનું અજ્ઞાન પલટી મૂળ કારણ લીધું એ દશાનું મૂળ કારણ વિજ્ઞાન વડે અનાદિનું અજ્ઞાન પલટી પુરુષાર્થની સ્થિરતાથી પોતાના બેહદ આનંદ સ્વરૂપની સ્વાધીનતાનો સ્વીકાર કરતો જ્ઞાન સૌ અબંધ ભાવ પ્રગટ કરે પછી જે ધારા ઉપડી એમાં ભેદ જ્ઞાન મુખ્ય છે કેમ કે શુદ્ધોપયોગ છે તો ક્ષણ માત્ર રહે છે જે પ્રથમ શુદ્ધોપયોગ પ્રીત્યો અને ભવ બીજ બાળી નાખ્યું અનંત સંસારનું બીજ બાળી નાખ્યું અને મોક્ષનું બીજ વાવી દીધું હવે મોક્ષનું ફળ આવશે પછી એ ક્ષણ પૂરી થાય છે સેકન્ડથી 5 સેકન્ડથી પણ ઓછો ભાગ છે અને જીવ સૌવિકલ્પ દશામાં આવી જાય છે પણ વેદ વિજ્ઞાન ચાલુ રહી જાય છે વેદ વિજ્ઞાનની ધારા ચાલુ થઈ જાય છે એ વેદ વિજ્ઞાન વડે અનાદિનું અજ્ઞાન પલટી પુરુષાર્થની સ્થિરતા વધે છે એ પ્રોસેસ છે વેદ વિજ્ઞાન એ સ્વરૂપમાં સ્થિર થવાનો અથવા વારંવાર શુદ્ધોપયોગ લાવવાનો પ્રોસેસ છે પ્રક્રિયા છે એ ભેદ વિજ્ઞાનને લઈને સમ્યક દ્રષ્ટિથી મોક્ષ માર્ગમાં વારંવાર શુદ્ધોપયોગમાં આવે છે જે શુદ્ધોપયોગ થવામાં અંતરાળકાળ વિકલ્પનો છે એ ઘટતો જાય છે વિશેષ ઘટે એટલે 5મું ગુણસ્થાન આવી જાય છે ગુણસ્થાન પલટો મારી જાય છે પણ એ શુદ્ધોપયોગનો જ પલટો મારે એમાં પણ વિશેષ વિશેષ સ્વરૂપ સ્થિરતા વારંવાર શુદ્ધોપયોગ તેની સ્થિરતા વધી વિતરાગતા વધી ઉપર ઉપરની જેને પ્રતિમા કહેવામાં આવે છે 11 પ્રતિમા સુધી આગળ વધે છે પછી વિતરાગતા વધી ગઈ તો અંતર્મૂર્તમાં શુદ્ધ ઉપયોગ આવવા માંડે છે બાકી ભેદ જ્ઞાન વિકલ્પમાં આવે ત્યાં ભેદ જ્ઞાન પાછો શુદ્ધ ઉપયોગ વળી વિકલ્પમાં આવે ત્યાં ભેદ જ્ઞાન પાછો શુદ્ધ ઉપયોગ આમ અંતર પરિણતિ વારંવાર પુરુષાર્થની સ્થિરતા કરીને પોતાના બેહદ આનંદ સ્વરૂપની સ્વાધીનતાનો સ્વીકાર કરતો આનંદ લીધો અહીંયા શું લીધો આનંદ લીધો પોતાના આનંદ સ્વરૂપની મસ્તીમાં આવતું જ્ઞાન પછી સળંગ અબંધ ભાવ પ્રગટ કરે સળંગ એટલે આકરો પડ્યા છે મોક્ષ માર્ગમાં આકરો પડે છે થોડો અંદરમાં અંતરાય રહે છે વિકલ્પ આવે છે મોક્ષ દિશા થતા પછી અંતરાય રહેતો નથી સળંગ અબંધ ભાવ પ્રગટ કરે છે એને મોક્ષ કહેવામાં આવે છે નિરપેક્ષ મોક્ષ સ્વભાવની દ્રષ્ટિ પ્રગટ કરવાથી પૂર્ણ પવિત્ર કૃત કૃત નિશંક આત્મધર્મ નું અપૂર્વ રહસ્ય જાય છે. જો આખી કથા નો ટૂટો માર્યો કે નિરપેક્ષ જે મોક્ષ સ્વભાવ છે, એટલે નિરાલંબ જે મોક્ષ સ્વભાવ છે, અપેક્ષા વિનાનો જે મોક્ષ સ્વભાવ છે, આખા જગતની ઉપેક્ષા કરીને જે સ્વભાવ પ્રગટ્યો છે, એમ છે ખરેખર. ખાસ તો અપેક્ષા પોતાના સંયોગોને છે, જીવને તેની છે, પોતાના સંયોગોની ને રાગની ને પુણ્યની અપેક્ષા છે. તો નિરપેક્ષ સ્વભાવ સમજાણો એટલે અપેક્ષા ગઈ, ઉપેક્ષા થઈ, અપેક્ષા ગઈ ને ઉપેક્ષા થઈ, અને એની દ્રષ્ટિ એટલે એનું જોર પ્રત્યુ પુરુષાર્થ પ્રત્યો પૂર્ણ પવિત્ર કૃતકૃત નિશંક આત્મધર્મ નું અપૂર્વ રહસ્ય સમજાય છે. જ્ઞાની દ્રષ્ટિ પ્રગટ થઈ ત્યારે પોતાનો અગાધ આત્મ સ્વભાવ છે, રહસ્યભૂત છે, અપૂર્વ સ્વભાવ છે, અપૂર્વ ધર્મ છે, એ બધું એનું રહસ્યમય ગૂઢ સ્વરૂપ છે. તે અનુભવ ગોચર થઈને સમજાય છે, સમજાય છે એટલું નહીં પણ અનુભવ ગોચર થઈને સમજાઈ જાય છે. અંદરમાં કૃતકૃત એવું સ્વરૂપ કેવું છે અને એનું ધર્મ શું છે, ધર્મ અને ધર્મી શું છે, એ બધું એને અનુભવ ગોચરપણે સમજાઈ જાય છે. આવી ગાથાઓ શ્રીમદજીએ 29 વર્ષની ઉંમરે લખી છે. 29 વર્ષ ચાલે છે મૂળ ગ્રંથમાં, 29 વર્ષ ચાલે છે આસો મહિનામાં લખી છે. 29 વર્ષમાં આસો મહિનામાં હરિયાદમાં 1.5 કલાકમાં, એક ધારો 1.5 કલાકમાં ધારા ઉપડી, એક ધારો લખી નાખ્યો. સાંજે વિકલ્પ આવ્યો છે, રાત પડી ગઈ, હાંજ પડી ગઈ, લખવાનો ભાવ આવ્યો, અંદરથી પૂર્ણ થઈ છે. અમૂલ્ય ને અનુપમ ભાવો પ્રગટ કર્યા છે.